રામાનંદ સ્વામી એક ગામથી બીજે ગામ જતા હતા. એમાં રસ્તામાં ખેડૂતોને ખેતર આવે તો એક ખેડૂત હળ ચલાવતો હતો. તો રામાનંદ સ્વામી ત્યાંથી રસ્તાને કાંઠે જ ખેતર, એટલે કીધું, પટેલ રામ રામ, રાધે શ્યામ, જય સીતારામ. એટલે ખેડૂત ઉપર, હે મહારાજ, રામ રામ, રાધે શ્યામ. હા હા, હળ ઊભું રાખ્યો, સાવ આમ નજીક જ ને શેઢાને કાંઠે રોડ. રામાનંદ સ્વામી કે, પટેલ ખેતી કરો છો? હા મહારાજ, ખેતી તો કરવી જ પડે, જોજો હો, પણ જીવતરની ખેતી રહી જાય નહીં. એટલે મહારાજ, એટલે શું? ભજન, સત્સંગ, સેવા, સત્પુરુષોનો સમાગમ, ધ્યાન, ભજન, એ આપણી જીવતરની ખેતી છે, એ રહી જાય નહીં, જોજો પટેલિયા. હે મહારાજ, હા એ કરજો, બાકી તો આ સંસાર ધુમાડાના બાચકા છે. ધુમાડો હોય ને એમાં તમે બાચકા મારો હાથમાં શું આવે? જો ભાઈ, ગોટમ ગોટા ગમે તેવો ઘાટો ધુમાડો હોય પણ તમે આમ ભરેલ બાચકા મારો, મુઠ્ઠીમાં પકડી લેવા કરો, શું આવે ભાઈ? આમ આમ ગમે એમ કરો, એમ સંસાર એવો જ છે, આમ આમ કરો, હાથ કાળા થાય, બાકી કઈ આવે. રામાનંદ સામે કીધું છે ને કે ભાઈ, આ તો સંસાર છે ને, ધુમાડાનો બાચકા છે, આમ લાગે ઘટાટોપ. હા, ધુમાડો સુંદર લાગે ઘણી વાર, હા ધુમાડો સુંદર લાગે, પણ આમ પકડી લેવા માટે મથો હાથ કાળા થાય, પણ મુઠ્ઠીમાં કઈ આવે નહી. પટેલ, એમ સંસારમાં કરીને તૂટી જશો, હાથમાં કાંઈ નહીં આવે, સંસાર અસાર છે, માટે જીવતરની ખેતી કરજો, એ રહી ન જવી જોઈએ, ભજન કરવું, સત્સંગ કરવો. હા મહારાજ. ઓલો ખેડૂત શું કે છે ખબર? હા મહારાજ, તમે કયો છો તો સાચું જ હશે, આને પ્રબુદ્ધ કહે. તમે કહો છો તો સાચું જ હશે, સંસાર છે એ ધુમાડાના બાચકા જ હશે, અને ભજનમાં જ માલ હશે. મહારાજ, તમે કયો છો સાચું હશે. તો પટેલ, હરી ભજજો, ભજીએ જ નહીં. તમે મહારાજ કહેતા હો ખોટું કયો નહીં. ખેડૂતનો રણકાર જોવો તો આપણને હજાર શંકા જાય કે વાત સાચી છે, પણ એ પણ ન જાય આપણે. ત્યારે પેલો કે, મહારાજ તમે કયો છો સાચું છે, અને તમે કયો ભજન કરો, કરવું જ જોઈએ. મહારાજ, ભજન કરીએ, ક્યારે કરશો? તમે કયો ત્યારે? એમ તો હાલો હાલો હાલો, અમારે હારે હાલો. એમ નમ હળ ખેતરમાં રાશ મૂકી, ખરપિયો મૂકી, લાકડી મૂકી, કોઈને કહ્યા વગર સાવ અજાણ્યો ખેડૂત રામાનંદ સ્વામી પાછળ પાછળ હાલતો થઈ. અને રામાનંદ સ્વામીએ એને આવી લોજમાં એને દીક્ષા આપી અને નામ પાડ્યું રામદાસજી, જે પછી ભાઈ રામદાસજી તરીકે ઓળખાયા. એ ભાઈ, આ દોરા ગામની સીમમાં ઘટેલી ઘટના છે. બોલો, એટલે આમ નીકળી જવું, આને શું કહેવાય? પ્રબુદ્ધ પુરુષો છે. એ પ્રબુદ્ધતાને પ્રથમના 16મા વચનામતમાં શ્રીજી મહારાજે બિરદાવી છે. આ વચનામતને વાંચો, એમાં ખજાનો કેમ તમે નીકળે તમે જુઓ. એ પ્રથમના 16મા વચનામતમાં મહારાજે કીધું કે જે વિવેકી છે એ ભગવાન અને સંત જે જે વચન કહે તેને પરમ સત્ય માને. જો માન્યા ને પેલા પટેલે, રામદાસજી ભાઈ રામદાસજી, જો પરમ સત્ય માને. હજી વાત સાંભળજો, શું વાત કરી છે. આપણને એમ થાય કે આવું હશે, આવું હોય તો જ કર્યું, કીધું હોય ને મહારાજે. મહારાજ કે ભગવાન અને સંત જે કહે તેને પરમ સત્ય માને, અને સંત એમ કહે કે તું દેહ નથી, તું મન નથી, તું ઇન્દ્રિય નથી, તું પ્રાણ નથી, તું એ તો બધું અસત્ય છે, અને તું તો સત્ય સ્વરૂપ એવો આત્મા છો. તો એ સંત કહે તે પ્રમાણે દેહાદિક સર્વેને અસત્ય માને અને પોતે આત્મા રૂપે વર્તે, અને મનના ઘાટ ભેળો તો ભળે જ નહીં, નોખું પાડી નાખે, અને મનનું કયું કરે જ નહીં. પછી નહીં, સંતોએ કીધું કે મનનું કયું ન કરે. વાત પૂરી? હા, કેવું કહેવાય? આને પ્રબુદ્ધ કહેવાય. આ પ્રબુદ્ધતા હશે, જીવાતી હશે, તો જ પ્રથમના 16માં મહારાજે લખી હશે ને. આમ કહે તરત વર્તવા માંડે મહારાજ કે, ના માને, સંતના વચન પરમ સત્ય છે, અને દેહાદિક અસત્ય માની અને આત્મા રૂપે વર્તે.
અને મનના ગાઢબેળો પડે નહીં. એટલે મનનું કયું કરે જ નહીં, મન માગે દે નહીં, મન કેમ કરે નહીં. એ ભાઈ કેવી વાત છે, આપણે તો મન કે એમ જ કરીએ છીએ, ભગવાનને સાધુ કે એમ ક્યાં કરીએ છીએ. આપણને મન થાય ધૂનમાં જવું છે તો જ જાય, બાકી કઈ કઈ મરી જાય તોય ન જાય. કયો હા, આપણને મન થાય તો સત્સંગમાં આવીએ, બાકી સાધુ બીજા કઈ કઈ મરી જાય તો આપણે આવીએ નહીં. સાધુ એ તો કે એના તો એ ધંધો છે કે આપણે સત્સંગમાં આવવું હોય આપણું મન કીએ તો જ. સાધુ કીએ એટલે નહીં, ભગવાન કીએ એટલે નહીં. એવું છે મળા, આપણે પુરાણી પ્રેમપ્રકાશ દાદી સ્વામી કહેતા કે મન હવા દે માળા કરે અને ગળા હવા દે ગાય. પછી એક કંઈક કીધું છે, આવું હોય ત્યાં કલ્યાણ કેમ થાય એમ. ગળા હવા દે ગાય, મન હવા દે માળા કરે ને ગળા હવા દે ગાય, એટલે બધું ટૂંકમાં જે કાંઈ માળા કરે, કીર્તન ગાય, બધું કરે, પણ મનના સ્વાદથી, મનનું કયું કરીને કરે. આપણને મન કહે એમ સેવા કરીએ, મન કહે તો ભજન કરીએ, મન કહે તો નિયમ લઈએ, મન કહે તો બધું કરીએ, પણ ભગવાન કે સાધુ કે એમ કરતા નથી. એ કીધું હોય, અને ઘણા હોય છે એવા ડાયા હોય છે, આપણને જ્યારે ચાતુર્માસ આવે કે આ પોતાના જન્મદિવસ હોય કે એવા કોઈ પણ પ્રસંગ હોય ને, તો સીધું એમ જ કે ફોનમાં રૂબરૂ મળતા હોય ને ત્યારે એ કે જો સ્વામી પહેલી વાત છે, તમે કહેશો ને તો થાય. અમે નિયમ લેશું ને ગમે એમ, 11 માળા તો 11 માળા થશે નહીં, એ મુકાઈ જશે વ્યવહારમાં, પણ તમે કયો કે આટલું કર્યા પછી સુવાનું તો થશે, 100% થશે, માટે તમે દઈ દો. આજે જ એક જણાએ મને કીધું, મન કે સ્વામી આ લ્યો ડાયરી, આ લ્યો પેન, આમાં તમે લખી દો મારે શું કરવું, એ પ્રમાણે થશે. લ્યો બોલો, મારી પાસે રીતસર લખાવ્યું એને. મને કે બાકી ગમે હું મારા મનને સમજાવું તો નહીં થાય, એ વાત 101% જેવી છે. મને આમથી આમ કરશે ને આમથી આમ છટશે ને આમાં આમથી આમ છટકી જશે, હવે તો થાક લાગ્યો છે ને ફલાણું થયું છે ને સમય નથી ને પેલું છે, એ 1000 બાના કાઢશે. બાકી એક જ વસ્તુ છે ને મને, પણ એની આંટીને દાદ દેવી પડે ને. આપણે તો 1000 લખી દીધું પાના ફાડીને ક્યાં ખોવાઈ જાય એ ખબર પડે ને, પણ એને સલામ હું તો ઘડીક જોઈ રહ્યો એ કે ના તમે લખી દો, એટલે પૂરું થઈ ગયું એમ લખી દો, એટલે તરત મારું મન કહે છે એલા એ સાધુએ કીધું છો, હવે હાલ આગો પાછો છો મારી નાખું. એ કેવો ટાઈટ માણસ કહેવાય, ગજબ. અને એવા ઘણા છે ને આપણે જોતા હોઈએ છીએ એવા, કેવી વાત. એટલે જ ભાઈ છે ને કે સાધુ જેવા વર્તમાન કદાચ ન પડે, સાધુ જેવી કદાચ સારંગપુરનું 10મું એવી સ્થિતિ, એવા બહુ મોટી વાત કરી છે. એવા કેવા બ્રહ્મરૂપ સ્વરૂપ ભગવાનની સાથે ઓગળી ગયેલા સંતની વાત સારંગપુરના 10માં વાત કરી છે, કે જેનું દર્શન થઈ સાક્ષાત ભગવાનનું દર્શન થયા, તુલ્ય માને જાણે મને ભગવાનનું દર્શન થયું, એવા સત્પુરુષ એનું જેવું કલ્યાણ કોનું થાય, તો કે જે એ સાધુ કહે એમ કરે અને 5-5 જોડા રોજ હવારમાં ઉઠીને માથા મારે તોય અવગુણ ન આવે, અને એનો પાસે પીડ્યો રહે અને એનો સંગ છોડે નહીં, તો ઓલાને જેવું ભગવાનનું સુખ મળે ને પ્રાપ્તિ મળે એવી આ પીડા રહેનારાને મળે. બોલ હે સેલી વાત, તો આ ગજબ છે એમ, પણ એ થાય કેવું છે, કારણ કે આ રેલવેનો પાટોર લાઈન જેવું તો જીવન નથી. ક્યારેક સાધુ હસી બોલાવે, ક્યારેક ન બોલાવે, ક્યારેક માન આપે, ક્યારેક અપમાન કરે, ક્યારેક ગગલાવે, બધું જ થાય ને. ત્યારે આપણે તો હોળે કળાય ખીલેલા રોજ ક્યાંથી જોવાય. એ ભાઈ આવો ભાઈ, શરબત પીવો, છાશ પીવો, 2 પેંડા ખાતા જાઓ તો કોને કઠે છે. રોજ મગજના લાડવો, મેસૂર ને બદામના બધું દીધે રાખે તો ક્યાં વાંધો છે, પણ જયારે ગગલાવે થોડા સેવા કરતા હોય ગગલાવે તો પાછું બહુ કઠણ પડ્યો. ખરો કે આટલું એટલું કરીએ છીએ ને આવું. હા ગજબ છે, બહુ કઠણ છે ભાઈ. એક આંતરિક અંતરંગ વસ્તુ તો એવી છે કે જેને પોતાના માન્યા હોય ને બહુ, એને બહુ મન મૂકીને ખીજાય શકાય. સમજી રાખજો, પોતાના હાવ અંતરંગ માન્યા હોય ને, કેવા કે બાપ દીકરાથી ને નજીકનું અંતર માન્યું હોય ને, એને મન મૂકીને ખીજાઈ શકાય, મન મૂકીને વઢી શકાય, ગમે તેમ એને ગગલાવીને તોડી ફોડી નાખો ને, આ અંતરંગ વાતું છે, એને ગમે તેમ કહી શકાય, કારણ એને ખબર છે આ ક્યાંય જવાનું નથી, આ મને મૂકવાનું નથી, આને મારું ખોટું લાગવાનું નથી, આ અવળો થવાનો નથી, આ સત્સંગમાં જવાનું નથી. જો ને મુક્તાનંદ સ્વામીને મહારાજ કેવા ગુરુ સ્થાને હતા ને, છતાં એવા ગગલાવતા, તો ગોપાળાનંદ સ્વામી એની વાતોમાં લખ્યું છે
કે શ્રીજી મહારાજ ખુદ ભગવાન સર્વોપરી, પણ જો કોઈને ક્યારેક વિઢ્યા હોય, ક્યારેક ઠપકો દઈને કીધું હોય તો ભગવાનનો દયાળુ સ્વભાવ તો તરત એને લાડુનો પ્રસાદ આપે, ક્યારેક વસ્ત્ર ખેસ હોય તેને માથે ઓઢાડે, હાર આપે, ફૂલ આપે, રાજી કરે. હું વઢી ગયો છું તો પાછો વયો ન જાય, નહીંતર એને આ જોગ ક્યાંથી થશે. પણ ગોપાળાનંદ સ્વામી લખ્યું, એક મુક્તાનંદ સ્વામી જેવા હતા એને મહારાજ ગમે તેટલા વઢે, આડે દિવસે મહારાજ મુક્તાનંદ થઈને હાર આપે, ફૂલ આપે, વસ્ત્ર આપે, પ્રસાદ આપે, બધું કરે, પણ જે દિવસે વઢ્યા હોય તે દિવસે કાંઈ ન આપે, કાંઈ ન આપે. કેમ? તો કે મુક્તાનંદ સ્વામીનો મહારાજને ભરોસો કે આમાં ફેરફાર થાય એમ નથી. તે દિવસે એને કાંઈ ન આપે એમ ગોપાળાનંદ સ્વામીને લખવું પડ્યું. તે દિવસે તેને કાંઈ ન આપે, બીજા દિવસોમાં આપે, અને એક વાર તો કાંઈ વાંક નહોતો મુક્તાનંદ સ્વામીનો. અને જે મહારાજ એને વઢ્યા છે ગુરુ સ્થાને, 20 વર્ષ મોટા નાના ટેટિયા જેવડા હતા તે એની પાસે આવ્યા હતા. કયો? હા હા, ટેટિયા જેવડા હતા, હુક લકડી જેવું શરીર હતું. મુક્તાનંદ સ્વામી તો પટ શિષ્ય, ત્યારે લોજ લોયસ ગામમાં એની પાસે આવ્યા હતા. કેવા હાવ નનકડા હતા સહજાનંદ સાહેબ, નીલકરવરણી એવા. હવે એને જયારે કઈ હું કાંઈ વાંક નહોતો, અને મહારાજ વચન આપણા પ્રશ્ન જો મુક્તાનંદ સાહેબ, હે મહારાજ, હે મહારાજ, 3 વાક્ય બોલે એમ 3 વાર હે મહારાજ આવે, એમ કરતા જાય. અને છતાંય કાંઈ નહોતું તોય મહારાજે એવા વઢ્યા, એવા વઢ્યા, એવા વઢ્યા, ધૂડ કાઢી નાખી. તમે આમ છો, તમને કઈ ખબર પડતી નથી, વ્યવહારમાં આમ કરો છો, મંદિરમાં આમ કરો છો, સત્સંગમાં આમ કરો છો, સાધુનું ધ્યાન રાખતા નથી, ફલાણું આમ કરો છો. મુક્તાનંદ સાહેબ સાંભળે છે, જાઓ અહીંથી, બરો મને એકલા હોઈ જવા દો, એમ કે માથે ઉડીને હોઈ ગયા. મુક્તાનંદ સાહેબ પગે લાગ્યા, હા લાગ્યા, બીજા જે હતા સંતો હા લાગ્યા, એ જેવા બધા નીકળ્યા ને, અને મહારાજ બેઠા છે પાર્ષદને કે અહીંયા જોઈ આવીજી મુક્તાનંદ સ્વામી શું કરે છે. તે ઓલ્યો ગયો ને જોઈ રહ્યો મુક્તાનંદ સ્વામી શું કરતા ખબર? અક્ષરવડીની પાછળ મહારાજને નાવા ધોવા માટે બેસે, પછી હાથ ધોવા માટે માટી જોઈ, ત્યારે ક્યાં લક્ષને લીરી લેવા સાબુ હતા, સરસ મજાની ધૂણી એવી માટી હોય, એ માટીથી હાથ ધોવાના હોય તો પોતાના ચાદરના કપડાથી મુલાયમ માટી મળે એટલે ચાળી ચાળી ઢગલી કરતા હતા. મહારાજના હાથ ધોવામાં માટી કામ આવે. મહારાજ કે જો આ મુક્તાનંદ સ્વામી, બીજો માટી ભેળી કરી હોય ને એ ઢોળીને વિયો જાય. અરે આ જો આને છે અભાવ. મુક્તાનંદ સ્વામી પાછા બોલાવ્યા, બીજાને બોલાવ્યા, કાંઈ વાંક નહોતો, છતાં મેં કીધું, છતાંય જો સેવા કરે અભાવ નથી. એટલે અમે કીધું છે, દિન પ્રતિદિન લોજમાં મળ્યા ત્યારથી અત્યાર સુધી અમે દિન પ્રતિદિન જોયું છે કે એનો શ્રદ્ધા મહિમા વધતા ને વધતા છે, પણ મોળા તો પડ્યા જ નથી. કેવા છે આપણને, ઘડીએ ઘડીએ મોઢાના રંગ બદલે, સૂરજમુખી કમળ, સૂરજમુખી તો સારું કહેવાય, પણ આ બીજા ફૂલ જેવા બારમાસી એવા ફૂલ વગેરેના સુગંધ વગેરેના, રામ રામ વાત મૂકી. એટલે એક વાતમાં જાગી જાય, એ પ્રબુદ્ધ પુરુષો છે, સંતમાં આટલો વિશ્વાસ, એ કે ખોટું ના કે, કેવી નિષ્ઠા એ તારી દે. તો પ્રબુદ્ધ પુરુષો એક દુર્જનમાંથી પણ બોધ લઈ લે, અને સજ્જનમાંથી પણ બોધ લઈ લે. ભાઈ રામદાસી થયા દ્વારા ગામના. હવે ત્રીજો પ્રકાર છે, એ કોણ એ આપણે નક્કી કરવાનું છે, એ છે અબુદ્ધ પુરુષ. અબુદ્ધ એટલે બુદ્ધું, બુદ્ધું, કોઈ વાતે સમજે નહીં, એ પોતે એને કોઈ જગાડે તોય જાગે નહીં, બીજાનું જોઈને પણ ન જાગે, અને એના માથામાં વાગે તોય ન જાગે, એને અબુદ્ધ પુરુષ કહે. ગમે એટલી ઠોકર લાગે, ગમે તેટલો હેરાન થાય, ગમે તેટલા સંસારના કડવા અનુભવ થાય, તોય જાગે જ નહીં, સંસારમાંથી બહાર નીકળે નહીં, વાસના તૂટે નહીં, અવળે માર્ગેથી પાછો વળે નહીં, એને શું કહેવાય? ના ના, આપણે એટલે તમારે તો બીજાને માથે નાખી દેવું છે, મારે ને તમારે બીજાને માથે નથી નાખવાનું, એ આ ત્રીજો એ આપણે આપણે છે પોતે. કેમ? બુદ્ધ હોત તો જાગી ગયા હોત, પ્રબુદ્ધ હોત તો ક્યારના ભગવો રંગ લઈ લીધો હોત. હવે વૈદ્યા જ આપણે, એટલે તો અત્યારે બેઠા છીએ, અને તોય કઈ લાગશે એની ખાતરી છે? હા લાગે. શું લાગે? છૂટ્યા પછી પ્રસાદ હરખો નહીં હોય તો લાગશે, રોજ હોય છે ને આજ કેમ નહીં?
એટલે આ કોને છે? આપણને વાત. ત્રીજો પ્રકાર અબુદ્ધ પુરુષો, બુદ્ધુ સમજે જ નહીં, ગમે એટલે સમજાવો બીજાને જુએ તોય, અને ગમે તેટલું પોતાને અનુભવ થાય સારા માઠા તોય જાગે નહીં, ભૂલથી પાછો વળે નહીં, એ અબુદ્ધ પુરુષો છે. એક જણો ઘરમાં એને બૈર્યા, અરે કંઈક જે કંઈક કંઈ થઈ ગયું છે વાત, ઘરમાં ગરમી કંઈ બાય માથા ભારે, તે એ રસોડામાં આ ઓસરીમાં અને બાઈ એવી ખીજી ગયેલી ભૂખી વાઘણ જેવી, તે ત્યાંથી રકાબે તાવીથો સાણસી થાળી ડીશ જે હાથમાં આવે રમ રમાઈને ઓલાને માથે જવા દે, લેતો જા મારા પીટો લેતો જા, સુદર્શન ચક્રની જેમ થાળી રકાબી આવ્યો, સાણસી આમ ભરતી 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 આવે, અને ઓઈલો સર્કસમાં ખેલ કરતો હોય એમ આમ આમ આમ. હવે આવું નાટક આલે એમાં મહેમાન આવ્યા, અને એને જોઈ ગયા હેપતાઈ ગયા કે આમાં કેમ ઊભું રહેવું, આ તો રમરમાટી બોલે છે, પણ તોય આ ઓઈલો શું કે ગરદણી ગઈ, અહો આવો 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 આ અમારો સુખી સંસાર છે, આનંદ છે, લહેરા છે. ઓકે ઓઈલો ઘડી તો બોલી ન શક્યો મહેમાન, એ કે એલા ઓઈલો હાથમાં આવે મારે છે, છૂટું પડે જે હાથમાં આવ્યો જવા દે છે, અને તારે જીવ બચાવવા માટે આમ વાંકું ચૂકું થઈ જવું પડે છે, અને તોય વાગી જાય છે, લોહીના ટસિયા ફૂટી ગયા છે, ઢીમચા થઈ ગયા છે આવડા ચીકુ જેવડા, અને તોય કેસો સુખી સંસાર છે? તો કે હા બહુ સુખી છે, અમે જો એમાં શું સુખ, એમાં સુખી તમારે જોવું પડે શું, આમાં એવું છે, એ ઘા કરે સાણસી તાવીથો તપેલી એ ઘા કરે, એ હું ચૂકવી દઉં ને એટલે હું ખુશી થાવ, અહીં ઈંટી જાય એ ખુશ થાય, અમે બે ખુશ, લ્યો ઘા ચૂકવી દઉં તો હું ખુશ અને આંટી જાય તો સુખી સંસાર છે, લ્યો બોલો આ જાગે, આને શું કહેવાય? આ બુદ્ધુ કહેવાય, આ બુદ્ધુ કહેવાય, કોઈ રીતે જાગે ને, ગમે એટલા કડવો અનુભવ થાય ને. અને આવું હોય અને બૈરું ભાગી જાય કે મરી જાય, આમ બૈરાની જ વાત નહીં લેવાની, પુરુષની પણ વાત ગણી લેવાની, અરસપરસ બેયની, પણ એનો બૈરો જતું રહે કે એનું મૃત્યુ થઈ જાય તો પાછું બીજું ઘર કરે, નહીતર એકવાર કડવો અનુભવ થયા પછી આ માર્ગે જવાની જરૂર ખરી, હે? તોય પાછું બીજું લઈ આવે, એ આવું જ નીકળે પાછું ત્રીજું લઈ આવે, જો. એટલે અબુદ્ધ કોને કહેવાય? કે એકની એક ભૂલ વારંવાર કરે. બુદ્ધ કોને કહેવાય? કે એક ભૂલ કરે પછી ફરી વાર એ ભૂલ ન કરે, એકવાર ઠોકર લાગી ગઈ ભૂલ થઈ ગઈ પછી ન કરે. પ્રબુદ્ધ કોને કહેવાય? કે ભૂલ કરે નહીં બીજા કરે ને જાગી જાય. અને અબુદ્ધ એને કહેવાય, એકની એક ભૂલ વારંવાર કરે એને અબુદ્ધ કહેવાય. હવે વિચાર કરો આપણે શું કરીએ છીએ, એકની એક ભૂલ રિપીટેશન, એકની એક ભૂલ વારંવાર. એટલે જેલર હતો તે પછી જેલમાંથી એક જણો ચોરી કરીને પકડાયેલો ને કેટલા વર્ષ જેલમાં રહ્યો ને પછી વળી છૂટ્યો, ત્યારે જેલરે એને કીધું, એટલે આટલા વર્ષે છૂટે છે તો હવે તું દુનિયામાં જઈને શું કરીશ? તો કે બસ હવે તો જેલર સાહેબ એવું છે દુકાન ખોલીશ. એટલે દુકાન ખોલવા માટે કેટલા લાખ જોઈએ? કે એમનેમ થાય પાઘડી દેવી, દુકાન લેવી, ભાડું દેવું, માલ સામાન ભરવો. તો કે ના ના ના, દુકાન ખોલવામાં કાંઈ ન જોઈએ, છીણી નથોડી બે જ જોઈ. આટલું થયું તો પાછો વળ્યો, પાછો વળ્યો, 10 વર્ષ હેરાન થયો જેલમાં, તો હજી એને દુકાન જ ખોલવી છે, બોલો. બહુ ગજબ છે તમને આ. એટલે જેલર કપાળ કૂટ્યું, એ કે મારા આટલું એટલું હેરાન થયું, અહીંયા બધા તને મારી મારીને તોડી નાખ્યા, બધા કામ કરાવ્યું, કાચા કેદીનો બધું કરાવ્યું, તો હજી તારે આ જ ધંધો કાંઈક તો સુધર સુધર. તો એટલે કે તો તમારું વેણ રાખ્યું, બસ સુધરીશ, સુધારો ચોક્કસ કરીશ. એટલે જેલર ખુશ થયો, એ કે તું સુધારો કરીશ, સો ચોક્કસ તમે કહ્યું ને એટલે સુધારો કરી. શું સુધારો કરી? તો કે જે ભૂલથી પકડાઈ જાઉં છું ને એ હવે નહીં કરું, મારે આરે ચોરી તો મૂકવી જ નથી, પણ જે ભૂલથી પકડાઈ જાઉં છું ને એ હવે નહીં થાય, એ સુધારો કરી લઈશ. જો આને શું કહેવાય? અબુદ્ધ પુરુષો છે. એક જણાને બીડી સિગરેટનું વ્યસન, એટલે આ સ્વર પેટી અંદર હોય ને, અંદર સ્વર પેટી, એનું કેન્સર થયું, ડોક્ટરે કાઢી નાખી સ્વર પેટી, એટલે પછી અવાજ કે શ્વાસ લેવાનું બધું બંધ થઈ ગયું, એટલે ડોક્ટરે અહીંયા કાણું પાડી દીધું. અહીંથી સીધે સીધી ડાયરેક્ટ હવા લેવાય, અહીંયા કાણું, અને અહીંથી શ્વાસ લે, જાળી મૂકી દીધી, એટલે અંદર જીવડું ગરોળી ક્યાંય વીયું ન જાય. અને રાતે સૂતો હોય ને વળી વળી હોય, કંસારી બંસારી જીવડા જેવો વંદા વંદા જેવો માલ કર આંટો મારી નીકળી જાય, શું ખબર પડે. અને કોઈને સારું લાગે તો રોકાઈ જાય, રોકાઈ જાય લે. હા, પછી મૂંઝવણ થાય તો હવાની વહેલી ફ્લાઇટ પકડી લઈએ, પણ એમાં આપણે એટલે એ જાળી મૂકી દીધેલી. પણ આટલું બધું થયું તોય હકીકત તમે જો, અહીંયા સિગરેટ ટેકવીને પીતો હતો, અહીંયા અહીંયા ટેકવી બોલો, અહીંથી આમ લે પાછો ભૂર ધુમાડો કાઢ, જાગ્યો. ગુણાતીતાનંદ સ્વામી એક વાત લખી છે, વાતમાં વાતો કરી વાત લખી છે. એક જણાને પરસ્ત્રી આ કંઈક આડો સંબંધ થઈ ગયો, એ પેલા બૈરાના સંબંધીઓને ખબર પડી ગઈ, તે મારી મેં તોડી નાખ્યો અને દિંડલિયાને હાથલિયા થોર હોય ને એની વાડીમાં નાખી દીધો ઉછાળી. હવે થોરના કાંટા કેવા, કોકને દયા આવીને ખબર પડી, તે લોકો એને કાઢી ગયા, ઘરે લઈ ગયા. પણ ભાઈ કાંટા આખા શરીરમાં આવા આવા ધારદાર કાંટા ખૂંચી ગયા ને ભાંગી ગયા. બે ત્રણ વાળંદને બોલાવ્યા, નેરણી જેવું હથિયાર આવે ને પાતળું, એ નેરણી તો ગામડાના જે ઉછરાવે એને જ ખબર હોય, આજના નેરણીની ખબર ને, નેલ કટર આવી ગયા ને એટલે ખબર ન હોય નેરણી, નેરણી અદભુત હથિયાર છે ભાઈ, એ ધારદાર બહુ હોય. એટલે એ હથિયારથી વાળંદોએ કાપી કાપીને કાંટા કાઢ્યા, આખું શરીર પાક્યું. કેવી પીડા છે બોલો, ન અવળું સવળું બેઠું કાંઈ ન રહેવાય. 6 મહિના નરક જેવું દુઃખ ભોગ્યું, ત્યારે સાજો થયો, સાજો થયો 6 મહિને. તોય પાછો ગુણાતીતાનંદ સ્વામી કે સાજો થઈને પાછો એલી બૈરા પાસે ગયો અને પછી એના સંબંધીઓ ખીજાણા કાપી કાપીને ટુકડા કરી નાખ્યા, જીવ ખોઈ નાખ્યો. આવો જીવ છે પણ પાછો વળે, આ બુદ્ધ પુરુષો છે, ગમે તેટલું થાય પણ પાછા વળે. અને એકની એક ભૂલ, એકની એક ભૂલ, હા, કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, મોહ હોય, ઈર્ષા હોય, અહંકાર હોય, જે દોષ બધા એનું એ જ પાછું ખરે. હે ભાઈ, આપણે એક ભૂલ કરી એટલે તો આ સંસારમાં અત્યારે જન્મ્યા ને. કઈ ભૂલ? કે આ સંસારમાં હેત કર્યું, જે ખોટો હતો એને સાચો માન્યો, અને આ બધા સંબંધીઓ મારા ને એમ બધા ગૂંચવાઈ રહ્યા ત્યારે ફરીથી આવ્યો, નહીતર નીકળી ના ગયા હોય. હેતે કરીને ને દુઃખરૂપ હતો, બંધનરૂપ હતો, એવા સંસારને પકડીને બેઠા, હેત કર્યું, મારું માન્યું, એને લીધે જ પાછા આવ્યા છે. તોય પાછી હજી એની એ ભૂલ, જે સંસાર પીડા આપે છે, જે આસક્તિ કરીને ફસાયા, એ જ આસક્તિ પાછી માંડીને બેઠા છે. આ મારો દીકરો, ના મારા પતિ, ના મારા ઘરવાળા, ના મારું પરિવાર, ના બધું મારું, ને જો વિચારો હજી એનું એ જ થાય છે, એ જ, બીજું થતું જ નથી અને હજી મૂકવું નથી. હે, બે જણા, એક ગરદણી ને બીજો એને મહેમાન આવ્યો, સાંજનું ટાણું જમવા બેઠેલા. હવે એમાં એ દિવસે કઢી બહુ સારી થયેલી, અદભુત, ક્યારેક કઢીનો વઘાર બેસી જાય અને એ જે લોટ ચણાનો મિક્સ થઈને આમ બરાબર ઉકળી હોય અને પછી આમ એનો વઘાર દેવાઈ ગયો હોય, ઘણા લોકો વઘાર દે પણ પછી ઢાંકણા વાકણા ઉઘાડા રાખે ને બધું છમદી દિવાલે વઘાર આવી જાય, ઢાંકવાની ના બધી સિસ્ટમ હોય. એવો સરસ વઘાર બેઠો, કઢી એવી થઈ કે ગરદણીને ભાવે, એટલે વારે ઓલા રસોડામાં આવે. અને એ જમાને આપણે ખીચડી પણ માટીના વાસણમાં કરતા, શાક પણ માટીના વાસણમાં, કઢી પણ માટીના વાસણમાં કરે. અને આને કઢી તો દાઢે વળગી, કે વારે વારે ઓલા બૈરાને કે, એ સાંભળ્યું, કઢી લાવજો, એવો મોરલા જેવો ટૂંકો કરે, એ કઢી લાવજો, એટલે ઓલી લઈને આવે. પણ આ વળો નાને ધરવ થાય નહીં, મહેમાન નહીં આપે, મહેમાનની સારી લાગે જ ને, કઢી સારી થયું સારું બધાને લાગે. એટલે વારે વારે પાછું બોલા, એ કઢી લાવજો, ઓલી લઈને આવે. હવે કઢી આને એમ થયું કે હજી 3 છોકરા ને જમાડવા, હજી પોતે બાકી, અને આ મંડી જ પીડ્યો છે, મંડી જ પીડ્યો છે, મંડી જ પીડ્યો છે, કઢી લાવો, કઢી લાવો. અને બાઈનો પછી જેમ જેમ ટૌકો થતો ને એમ પારો ચડતો હતો ઉપર, 40, 41, 42, 43 એમ ગરમી વધતી હતી, બોલો, છેવટે તો 48 થઈ. અને કઢી તો હતી પણ બૈરાનો મગજ ફાટ્યો, આખો પાટિયો લઈ આવીને ઓલો બેઠો હતો ને માથામાં માટીઓ માર્યો, લેખા કઢી, ઓ બાપા, આ માટીનો વાસણનો પાટિયો ઘૂટ્યો, આખો રેગાડે રેગાડે કઢી ચારે બાજુ ઠીકરા ઠીકરા વેરાઈ ગયા. જણ તો મોડો પડી ગયો.
મહેમાનની હાજરીમાં આવું થાય?
મહેમાને ઘડી હપતાઈ ગયો. આને શું કેમ સાચવું? અને એને કઢીયા કઢીએ ભરી મૂક્યો. અચ્છે નેપકિન ટુવાલિયા જેવું કાંઈ એના બધે સાફ સાફ બધું કર્યું, હરખું કર્યું, ખાવા પીવાનું પછી શું રહે સ્વાદ બધું લઈને હંકેલી કર્યું. પણ બૈરા હતા ને, પછી બધા ઠીકરા બીકરા વીણી અને લઈને ઉકળે નાખીને દીધીને ઠેકાણ કરીને ધોવા માંડીને એવું બધું કર્યું. આ બધા કપડાં ખંખારીને ગામને ચોરે બેસવા બી આવી ગયા.
ત્યાં રેવાય?
પણ ઓલો જણ બોલી ન શકે. એ કે શબ્દ કાંઈ શું વાતનું શું મંડાણ કરવું, આવું બધું મોટો અકસ્માત થઈ ગયો. એટલે ચોરે પણ કઈ બોલી શકે ને. એટલે ઓલો જે હતો ને એમણે કીધું, જો મરદ હા તારા ઘરના બહુ હારા કહેવાય.
તે કેમ?
ઠીકરા તો એ વીણી ગયા. મારે તો આનાથી ને કલંટ છે, મારે વીણવા પડે. મારે મારે માથામાં મારે પાટિયો અને મારે વીણીને ભેળા કરીને ઉકડે નાખવા જવા પડે અને પોતાય મારે કરવા પડે. તારે તો બહુ સારું છે, ઠીકરા તો વીણે. તો ઓલો શું કે, હા એમ તો સારું છે. લે વાહ વાહ. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે, સાંભળજો, મુક્તાનંદ સ્વામી જેવા સાધુમાં હેત ન થાય પણ ભૂંડણ જેવી સ્ત્રીમાં હેત, એમાંથી મોડું પડે નહીં. આ સંસાર એકની એક ભૂલ પુનરાવર્તન એનું એ જ થયા કરે છે, પણ જાગતા નથી. એને શું કહેવાય? અભૂત. હા, એટલે હવે મૂળ વાત છે, ઓલો કેમ ડોસો જાગતો નથી? અંગ ગળી ગયા છે, શરીર ગરડું થઈ ગયું છે, કેમ નથી જાગતો? અભૂત કેમ નથી જાગતો આટલા આટલા દુઃખમય સંસારમાં? એનું કારણ શું? કારણ બહુ મજાનું છે, એ આપણે બધા વિચારવા જેવું છે. દુઃખ ભોગવવાથી કોઈ ફાયદો નથી. અને આપણે દુઃખ જે ભોગવીએ છીએ કદાચ ઈસુ ખ્રિસ્તને પીડ્યા હોય એનાથી ઓછા હોય, હોય શકે? એટલા સંસારીઓ કે બધા સંસારમાં દુઃખ ભોગવે, ઓછા નથી. ગાંધીએ ભોગવ્યા હોય, બીજાએ ભોગવ્યા હોય, કંઈ એમાં દુઃખ ભોગવવામાં સંસારી ઓછા છે? સાધુઓ હરિભજન કરવા માટે ઘર ઘર ફરે, ભિક્ષા મળે તો જમે, જ્યાં મળે ત્યાં ખાય, એવું કરે જ છે ને, રહે છે. તો ગ્રહસ્થો દેશ પરદેશમાં રખડે છે, ખાવાના મેળના નથી, બે ટાઈમ જમવાનો સમય નથી, બૈરાઓને 10-10 વર્ષથી ઘર પરિવારને મેળા નથી હોતા, છોકરા મોટા થઈ જાય ઓળખાણ ન પડે એવડા થઈ ગયા હોય તો પરદેશમાં રહે છે, કમાણી કરે છે, કંઈ કષ્ટ ઓઠાસન કરે, બધું સુખી હોવા છતાંય પણ હાથે બધું રાંધવું પડે છે, પણ શા માટે બધું કરે? ઘણા કષ્ટો વેઠે છે. દુઃખથી ફાયદો નથી. પણ દુઃખ દોષાનું દર્શનમ, જે દુઃખનું નિરીક્ષણ કરશે એ જાગી જશે. બહુ જ મોટી આ વાત જો સમજાઈ જાય ને તો લાખ રૂપિયાની છે. દુઃખનું નિરીક્ષણ કરતા આવડી જાય તો ભોગવી લઈએ છે નીચી મૂંડીએ, એટલે જાગતા નથી, એટલે જ્ઞાન થતું નથી. પણ દુઃખનું નિરીક્ષણ કરે કે આ દુઃખ શાથી આવ્યું, આ દુઃખ હું ભોગવું છું તો શા માટે હું ભોગવું છું, ત્રીજું કે હું દુઃખ ભોગવું છું તો એનું ફળ શું મળવાનું છે, આખરે ભોગવી ભોગવીને હાથમાં શું આવવાનું છે, આનો જો વિચાર કરે અને જોઈએ રાખે કે આ બધું શું, ક્યાં સુધી, કોના માટે અને આખરે શું, બોલો ક્યારે કોઈ વિચારો બેસીને વિચાર કરતો હોય કયો? હા, વિચાર થાય કે કેમ કરીએ તો વધારે સગવડતા વધે, કેમ કરીએ તો બે પૈસા વધારે મળે, કેમ કરીએ તો વધારે સુવિધા થાય, કેમ કરીએ તો થોડી પ્રોપર્ટી છે એનું રોકાણ થાય, કેમ કરીએ તો આ બીજું થાય, એ બધું થાય છે. પણ દુઃખ આવે છે, ભોગવાય છે, અને એને કોઈ નિરીક્ષણ કરતું હોય કે આ શા માટે, કોના માટે, આખરે શું, કોણ જો? તમારા સંસારના ગણતરીથી વાત કરો, આખો પરિવાર છો, હકીકત એવી છે કે એકબીજા સૌ એકબીજાને રાજી રાખવા માટે મહેનત કરતા હોય છે. કયો આ? એકબીજા એકબીજાને રાજી રાખવા માટે જ મહેનત કરતા હોય છે અને એમાં જ આખી જિંદગી પૂરી થતી હોય છે. છતાં પણ યાદ રાખો, કોઈ કોઈથી રાજી જ નથી.
બોલો, બધાને બધાની સાથે કાંઈક ને કાંઈક ફરિયાદ છે. આટલું બરાબર તો ઠીક છે, પણ આ છે ને એ બરાબર નથી, આટલું બરાબર નથી, આટલું બરાબર નથી. પપ્પા આટલું બરાબર છે, પપ્પાનું આટલું બરાબર નથી. મમ્મી બરાબર છે, પણ મમ્મીનું આટલું બરાબર નથી. આ દીકરો બરાબર છે, દીકરાનું આટલું બરાબર નથી. દીકરી બરાબર છે, દીકરીનું આટલું બરાબર નથી. વાઈફ બરાબર છે, વાઈફનું આટલું બરાબર નથી. એ બરાબર આટલું નથી ને એ બધી મજા બગાડે. કોઈ કોઈને જેવો છે એવો કોઈ સ્વીકારવા તૈયાર જ નથી. આખી જિંદગી મથી જ એકબીજા રાજી રાખવા. એ ભાઈ, ઉછીના ઉધારા ન હોય તો વ્યાજેથી લાવીને કેવું કરી કરીને દેણા કરીને 2-5% ને 8% ને 12% વ્યાજ ભરી ભરીને એ હવને જોઈએ એવું લાવી દેતા હશો ને. આપણે કઈ વ્યાજે પૈસા લઈને કોઈથી દાન કર્યા દાખલા છે? અને આ વ્યાજે લઈને તમે જુઓ શું શું થાય છે. બોલો, હે, ગીરવે ઘર ગીરવે મૂકીને પણ કરો છો ને બધું, પણ ગીરવે મૂકીને કોઈને દાન કર્યા દાખલા છે ભાઈ? આટલું આટલું તમે કરો છો, છતાં પણ કોઈ કોઈનાથી રાજી નથી. એનું કારણ શું છે? બહુ મજાની વાત, સમજો ને. ઓહો થઈ જાય, સાંભળવી છે પણ ના, તમારે સાંભળવું હોય તો જ કહું, સાંભળવું હોય તો જ. હા, તમને ખબર છે પઝલ આવે છે અમુક. પઝલ એટલે કોયડો, કોયડો એટલે લેખિત નહીં પણ એવી ચીજ વસ્તુ આવતી, બે ખીલ્યો ને આમથી આમ આટી નાખી દીધી હોય, પછી તમને કેક લ્યો આને જુદા પાડી, એવી પઝલ આવે. એક ચોકઠા જેવું હોય ને એમાં ચાવી નાખી દીધી હોય, ચાવીને તમારે એવી રીતે હરકાવો અંદરથી નીકળી જાય, મથો નીકળે જ નહીં, પણ એની આવડતું હોય ને આમ કરીને આમ કર ફાટ દઈને આમ કરે કાઢી નાખે છે ને, આ પઝલ ગેમ કહેવાય. ખ્યાલ તો આવ્યો ને? પછી અમુક ટુકડા આવે એને તમને આપે, લ્યો આમાંથી બનાવો આકાર, તો સરસના ટી બનતો હોય, ઇંગ્લિશનો ટી, અને તમને ગોઠવતા ટુકડા આવડે તો જ, પણ ભેજું મારી મારીને ખાઈ જાવ ને તો માંડમાં ભેળું ન થાય, આમ ખૂણો નીકળે, આમ ખૂણો નીકળે, આમ નીકળે, પણ આવડે જ નહીં. પણ જેને બહુ સૂજ હોય, બહુ મથે, તો થઈ જાય. અમુક ચોકઠા આપે એમાં લ્યો તરત સર મકાન બનાવી દો, શંકુ આકારનું ત્રિકોણ બનાવી દો, પિરામિડ બનાવી દો, એવું આવે ને બધું, આ એક કલરમાં ગોઠવી દો, આ બધું ચોકઠા હોય એ જાત જાતનું બધું આવે. મહેનત કરો ગોઠવાઈ જાય અને સરસ મજાની આકૃતિ નિર્માણ થાય ને. તો એક છોકરાને આવી પઝલ ગેમનો બહુ શોખ, તો એના પપ્પાની પાછળ પડ્યો કે મને પઝલ ગેમ લઈ ગયો. ઓસ્ટ્રેલિયામાં તો આખું પઝલ વર્લ્ડ છે, એક સ્થાન છે એવું ઓસ્ટ્રેલિયામાં. તમે જાઓ ને તમે દિમાગ કામ ન કરે, અને એમાં કેટલી પઝલ એવી છે કે જેને ઉકેલવાના અમુક ડોલર તો ઇનામ મૂક્યા છે. રિયલ ઉકેલી શકાય, પણ ઉકેલવા માટે ભેજું જોઈએ. પઝલ વર્લ્ડ તમે ભેજું કામ ન કરો એવી. તો એટલે છોકરાએ કીધું પપ્પા મને પઝલ લઈ જ દો, પઝલ લઈ જ દો. અને બાપા એને શોપમાં લઈ ગયા, દુકાન, ચલ તારે જેવી જોઈએ એવી લઈ. જાત જાતની વેપારી બધી બતાવી. એ વેપારી એમાંથી એક પઝલ હતી ને એ કે આ વધારે સારી લાગે છે બેટા, તને ગમે ને, ભલે થોડાક પૈસા વધારે, આ વધારે સારી છે. એટલે છોકરો કે મારી એ જ લેવી. અપાવી એના બાપાએ, ભાઈ લે તને ગમે છે, વેપારી કે છે સારી છે, લઈ લઈ લીધી. ગોઠવવાનું હોય ને બધું. ઘરે આવ્યા, છોકરો બેસી ગયો, એનો તો રસનો વિષય હતો, આમ ગોઠવે તેમ ગોઠવે આમ ગોઠવે, પણ કોઈ આકૃતિ નિર્માણ થાય જ નહીં. 2 કલાક મથ્યો, ભેજું જ નહીં થઈ ગયું. એના પપ્પાને બૂમ પાડી, પપ્પા તમે આવો અને આમાં એકવાર ગોઠવી દો. એલા ભાઈ તું રેવા દે મને, તો ના તમે આવો. હવે છોકરો લાઈટ ગયો અને બાપોએ ગોઠણિયા ભરી થયો, આમ ગોઠવે તેમ ગોઠવે, પેલું કરે, ચશ્મા ચડાવે, બીજા ચશ્મા, ત્રીજા ચશ્મા ચડાવે, બધું કરે, પણ મળો ગોઠવાય જ નહીં. 1 કલાકનો બાપો મથ્યો, પરસેવો વળી ગયો પપ્પા. એટલે છોકરો કે મમ્મી તમે આવો, એલા મને રસોડું કરવા દે, તો કે ના. મમ્મી આવી, આખું ઘર મથ્યું, ટૂંકમાં ગોઠવાયું જ નહીં. છોકરાએ વેન લીધું, ગોઠવી જ દો, ગોઠવી જ દો, પછી જ પાણી પીવું, પછી જ જમો. એટલે કંટાળે, હાલો દુકાનવાળા આવ્યા, પાંચ હાલો એણે જ વળગાડી છે ને. એટલે આવ્યા દુકાનવાળા પર, એ ભાઈ આ 6 કલાક થઈ, 6 કલાક થઈ ઘર આખું છે ને ઊંચું લીધું છે, આ પઝલ તે દીધી, આ તું એકવાર ગોઠવી દે ને તો પછી અમારે વાંધો નહીં, ગોઠવી દે. વેપારી બિચારો ઓનેસ્ટ, લાવ મીઠું
એક કલાક મીઠો, કઈ ગોઠવાનું જ નહીં. સીધો પઝલ ગેમનો નંબર લઈ, કોડ નંબર લઈને સીધો કંપનીમાં ફોન કર્યો, જ્યાં મેડ હતી બની હતી ને એ કંપનીને ફોન કર્યો કે ભાઈ આ 0057 છે, પઝલ તમે બનાવી છે પણ યાર આ ગોઠવાતું નથી ને, ગ્રાહકે માથે પીડ્યો છે ને, હું અવળો થઈ ગયો, ગોઠવાતું નથી. તો એકવાર એની રીત તો બતાવો કે ગોઠવાય કઈ રીતે, પૈસા હબોડી જશો ને પાછું આવું ગોઠવી દો છો. એકવાર તમે એનું ક્લુ બતાવી દો. કંપનીમાંથી ફોન શું આવ્યો ખબર? એ કે યાર એ પઝલ બનાવી છે, જેવી મરી જાવ તો ગોઠવા એમ જ નથી. ઓહો, હે બાપ ને દીકરો ફેંકીને વી આવ્યા, પૈસા જોતા નથી, રાખ પાછા. આ ક્યાં ભટકાઈ ગયું, ફેંકીને નીકળી ગયા. એમ આ જગત ભગવાને ક્યારે ગોઠવાય નહીં એવું જ બનાવ્યું છે. ગમે તેમ કરો ગોઠવાય જ નહીં સાહેબ. તમે બેનને રાજી રાખવા જાઓ તો ભાઈ ઠરડાય, ભાઈને રાજી રાખવા ભાભી ઠરડાય, હાઠુને રાજી રાખવા તો હાઠી ઠરડાય. એટલે શું કહેવાય મન નથી ખબર, એટલે પછી એને શું કહેવાય મન નથી, એટલે મેં એનું સ્ત્રીલિંગ કરી નાખ્યું, હાઠું નું હાઠી કર્યું. હવે એમાં શું થાય, એટલા બધા દાંત થાય. ભલા માણસ સમજી ગયા ને તમે હાઠી શું કહેવાય, બસ થયા. એ સાળાને રાજી કરવા જતો સાળી મરડાય નથી. બોલ્યો એક જણો કેતો, એ મિત્ર બસમાં પાસે બેઠો હતો, મિત્ર નહોતો, અજાણ નહોતો. એને કે મારી બેન મળવા આવી, તો કે આ બેન જેવું મળવા આવે એમાં ખોટું શું? તો ખોટું તો કઈ નથી, પણ મોરલા વાળો કબાટ માગે છે. બોલો કબાટના કાચમાં મોરલા દોર્યા હોય ને, એટલે કાચમાં મામામાં દોરી એ કબાટ માગે છે. હા તો બેન બેન જેવું પાત્ર કબાટ માગે દઈ દો. તો કે લે મારા ઘરના ના પાડે તો ના પાડજો. તો ના પાડો તો બેનનો રિસાય. તો એટલે બેન તારી, કબાટ તારો, ઘરવાળા તારા, વચમાં અમને શું જોઈતો છો? પણ જોવો બેનને રાજી રાખવી, ઘરવાળાને રાજી રાખવા, શું કરવું? બસ આમ નમ છે, આ રમકડું ક્યારે ગોઠવાય એવું છે જ નહીં. પણ પેલાને ખબર પડી ગઈ એટલે તરત ફેંકી નીકળી ગયા. આપણને સમજાઈ જાય તો ફેંકી નીકળી શકાય કે જવા દો, આ ક્યારે ગોઠવાય એવું જ નથી થાય. પણ હજી બરાબર સમજાણું નથી, હજી છે. એટલે કહ્યું છે તદપી ને મુંચત આશા પિંડમ, હજી આશા છે, હજી ગોઠવાઈ જાય. ઘરડો થઈ ગયો, મરવાના શ્વાસ ગણાય છે, તો હજી છે કઈક સોલ્યુશન નીકળશે, કઈક હજી છે, હજી શેરબજાર ઊંચું આવશે. એટલે હવે મરવા પડ્યો છે. 104 degrees તાપ, 104 degrees શ્વાસ મૂકું મૂકું થાય એવી પરિસ્થિતિ. અને ડોક્ટરને બોલાવ્યા, ડોક્ટરે આમ નાડી જાય ને તારે મૂકીને કે 104. ઓલા શેર બજાર 10 લીધો તો 104 વેચી નાખ. એટલે આ તાવની વાત આલે છે. હવે એને શેર બજાર મરતા મરતા અર્ધ કોમા અવસ્થા, બેભાન અવસ્થામાં હજી શેર બજાર ગણે છે. 104 વેચી જ નાખ, 10 લીધા. રામ રામ રામ. તદપીને મંચત ક્યાશા પિંડા, એટલે દુઃખનો વિચાર કરે કે આ રમકડું ક્યારેય ગોઠવાવાનું નથી, આ ક્યારે સુખનું સ્થાન છે નહીં. ગીતામાં કહ્યું છે આ દુઃખાલય છે, આમાંથી સુખ નીકળે નહીં. એમ જે સમજી જાય, અને એ ક્યારે સમજાય? દર્શન કરે ત્યારે, બાકી ના થાય. દર્શનની દ્રષ્ટિ જ જુદી છે. એવી જ રીતે સુખનું દર્શન કરે, બહુ મીઠી વાત છે, સુખનું દર્શન કરે. યાદ રાખજો, સુખને જોવે. આ સુખની ઈચ્છા શા માટે થાય છે? આ જાત જાતના ભોગની ઈચ્છા કેમ થાય છે? હે, અને આ જાત જાતના ભોગ છે, એક ભોગ મેં કેટલી વાર ભોગ્યા છે, કેટલી વાર સારા સારા લાડુ જીમા છે, પણ જ્યારે આપણે આપણે આવો લાડુ ક્યારેય થયો નથી. એટલે રોટલી ઘણી વાર સારી થઈ હોય ને, તો કે આવી રોટલી તો કોઈ દિવસ થઈ નથી, લે આવી કઢી તો ક્યારેય થઈ નથી, ઓહો આવું ભીંડાનું શાક. એટલે ભીંડામાં શું ખાવાનું? ચીકણો લાખ જેવો લાડુ હાલતી હોય, આવું ભીંડાનું શાક ક્યારેય થયું નથી, ઓહો આખા રીંગણાનું શાક અદભુત. પણ શું આ સુખ પછી શું? શા માટે ઈચ્છા થાય છે? કેટલી વાર ભોગવા? અને દરેક ભોગને અંતે હાથમાં શું આવે છે? તમે જુઓ, રોટલો દાળ ભાત શાક ખાવું હોય, રોટલો શાક ને છાશ ખાવું હોય, અડધો કલાકમાં રસોડું તૈયાર થઈ જાય, 5-7 માણસો તમે નિરાતે જમી લો. પરંતુ તમારે સારામાં સારી જાત જાતની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવો, એ આખું ઘર મથે 3 કલાકે રસોડું બને, 15 મિનિટમાં બધું ખલાસ ખતમ. કાંઈ મળે? 3 કલાકની મહેનત 10-15 મિનિટમાં ગઈ, અને સ્વાદ કેટલો? જીભ સુધી, ક્ષણિક મજા આવી, પછી કોઈ સ્વાદ અનુભવ? અડો ક્યાંય ક્યાંય અડો ક્યાંય દેખાય છે સ્વાદ? હે, હા, વધારે ખાવાય ગયો, પેટમાં આફરો ચડે, બાકી બીજું કાંઈ કાંઈ. હે, આઈસ્ક્રીમ સરસ મજા, અહીંયા આડ્યો એટલી જ વાર ક્ષણિક મજા આવી, પછી ક્યાંય સ્વાદ આવે છે? આમ ગમે એમ દબાવો મળવા, કેમ ફરી વાર આવે સ્વાદ? પછી શું? દરેક વિષય ભોગ પછી માણસને એમ થાય છે કે હાથમાં કાંઈ નથી. વિચારો, સ્ત્રીયાદિક માત્રના વિષય ભોગ, તમે વિચારો, આ હાથમાં કાંઈ નથી આવ્યું, આ ખાલી ધુમાડાના બાચકા છે, એમ સુખનો જે વિચાર કરે તો માણસ સુખનું કારણ, દુઃખનું કારણ સુખ જોવે છે. શું આવ્યું? સુખમાંય કાંઈ ન મળ્યું. હવે સાંભળજો, ઉપસંહાર છે, હા, શંકરાચાર્યનો ઉપસંહાર છે. હા, સુખમાંય કાંઈ હાથમાં ન આવ્યું, દુઃખમાંય કાંઈ હાથમાં ન આવ્યું, કંઈ ન મળ્યું, ત્યારે શંકરાચાર્યજી બોલે છે, એલા એ એવું નથી, કંઈ નથી મળ્યું એમ કહેશો? તો કે ક્યાં મળ્યું કાંઈ? અરે એમ મળ્યું. શું મળ્યું? શરીર ગરડું થઈ ગયું, જો એ તો મળ્યું. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન, આખું તારું શરીર ઘસાઈ ગયું, કથળી ગયો, વ્રત થઈ ગયો, દુર્દશા થઈ ગઈ. એ ભલા માણસ, તોય તું ગોવિંદનું ભજન કરતો નથી, એ ગઢપણ આવી ગયું, પણ કઈ હાથમાં બીજું આવ્યું નહીં. એ ગઢપણ શું છે એનું નિરીક્ષણ કરવાનું છે, પણ આજે નહીં, આવતી વખતે. સહજાનંદ સ્વામી મહારાજ.